ભાગ બીજો, એમાં પાનું 23, આપણે પ્રશ્ન પણ 23 ચાલે છે. ભાગ બીજો એનો પ્રશ્ન 23 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 284. કોમ્પ્યુટરમાં પાનું 284, 284. ભાગ બીજો પ્રશ્ન 23 છે કે સાચા શાસ્ત્ર આગમનું સ્વરૂપ શું છે, અને એમાં પહેલી વાત કરી કે જેમાં અનેકાંત રૂપ સાચા જીવ આદિ તત્વોનું નિરૂપણ છે, તથા જે સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ દેખાડે છે તે સાચા જૈન શાસ્ત્રો છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી વાત લેવામાં આવી. સૌથી મહત્વની વાત લીધી કે અનેકાંત રૂપ સાચા જીવાદી તત્વોનું, એટલે જીવાદી તત્વો જે છે એ તો સાચા જ છે, પણ નિરૂપણ સાચું છે. અને એકાંતે નિરૂપણ નથી, પણ અનેકાંત રૂપ નિરૂપણ છે. 6 દ્રવ્ય અને 9 તત્વની વાત લઈએ. એમાં 9 તત્વનું જે નિરૂપણ છે એમાં જીવ અને અજીવ, એક જીવ છે, બાકી 5 અજીવ છે. પણ 5 અજીવમાંથી જીવને જેની સાથે સંબંધ છે અને જેને લઈને એ મિથ્યા માન્યતા કરે છે એવું પૂતગળ દ્રવ્ય, જીવ અને પૂતગળ દ્રવ્ય એનો સંયોગ છે તો એ મલિનતા છે, એટલે કર્મ સહિતની અવસ્થા છે. અને એ સંયોગ દૂર થાય છે તો એ મુક્તિની અવસ્થા છે. એટલે એમાં બધા જ 9 તત્વો સમાઈ જાય છે. જીવ અજીવ સિવાય બાકીના જે 7 તત્વો છે એ સંયોગ સહિતની અવસ્થા અથવા તો સંયોગ રહિતની અવસ્થા, એમાં એ 7 સમાય છે. આશ્રવ છે એની અંદર 2 સમાઈ જાય છે, પુણ્ય અને પાપ. આશ્રવને લઈને પછી બંધ થાય છે અને બંધની અવસ્થા પછી બંધ ન થાય એવી અવસ્થા, એટલે કે આશ્રવ ન થાય તો બંધ ન થાય, એ સંવરની અવસ્થા છે. અને જે પૂર્વના બંધ થયેલા છે એ બંધ નું ચાલ્યા જવું, એટલે કે એ કર્મ રજકણોનું ખરી જવું, એ નિર્જરા છે. અને પૂર્ણપણે નિર્જરા થઈ જાય એટલે મુક્તિની અવસ્થા છે, તે મુક્ત છે. એટલે એ રીતે એ 7 છે. અને પહેલા જે વાત કરી તે જીવ અને અજીવ, અને એમાં અજીવમાં પેલા 4 છે એ તો જીવ સાથે કંઈ કરતા નથી, એ શુદ્ધ ભાવે પોતે પરિણમન કરી રહ્યા છે, એ રીતે જ કરી રહ્યા છે. મુખ્ય પૂતગળનું પરિણમન છે એ વિભાવ ભાવે થાય છે, એટલે કે એક પરમાણુ જ્યારે પરિણમન કરે છે તો એનું શુદ્ધ પરિણમન છે, પણ એ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય છે, સ્કંધ બને છે, એટલે જુદી જુદી રચનાઓ થાય છે જે આપણે જુદા જુદા પદાર્થ રૂપે જોઈએ છીએ, અને એના પરિણમન છે એ પૂતગળના વિભાવ પરિણમન છે. આ બાજુ જીવના પણ એવી જ રીતે વિભાવ પરિણમન થાય છે, પોતે શુદ્ધ છે પણ ભૂલી ગયો છે, પોતે ભૂલી ગયો છે અને શુદ્ધ પરિણમન કરતો નથી, અને એનામાં એક એવી યોગ્યતા પડી છે કે એ વિકારી પરિણમન વિભાવ ભાવે પરિણમન કરી શકે, એટલે પોતાના જેવો સ્વભાવ છે એવા શુદ્ધ ભાવે પરિણમન નહીં કરતા બીજા ભાવે પરિણમન કરે, એ વિભાવ ભાવે પરિણમન કરે એવી યોગ્યતા છે. એટલે એ યોગ્યતાને લઈને જીવ મોહને વશ, મિથ્યાત્વને લઈને જીવ એવા પરિણમન કરે છે એ એના વિભાવ પરિણમન છે. અને આ વિભાવ પરિણામથી એને મલિનતા ઉત્પન્ન થઈ છે. એટલે આ રીતે જે નવતત્વનું જે નિરૂપણ જે રીતે જીનવાણીમાં કરવામાં આવ્યું છે એ સાચા શાસ્ત્રો છે, જેમાં અનેકાંતરૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે. અન્ય પ્રકારે કોઈપણ રીતે ગમે તેમ વાત કરવામાં આવી હોય એ સાચા શાસ્ત્રો નથી. તથા જે સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ દેખાડે છે તે સાચા જૈન શાસ્ત્રો છે. મુક્તિની અવસ્થાની વાત કરી પણ મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવનારા શાસ્ત્રો એ સાચા જૈન શાસ્ત્રો છે. અને એ પણ માર્ગ કેવો કે નિશ્ચય રત્નત્રય, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી. નિશ્ચયની વાત આવે એટલે આત્માની વાત સમજી લેવી, એટલે ભગવાન આત્મા પોતે જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે પોતે પરિણમી જાય છે એ મોક્ષ માર્ગ છે. એટલે એવું દર્શાવનારા શાસ્ત્રો છે એ સાચા શાસ્ત્ર છે, આગમ છે. આ એક વાત કરી. હવે બીજી વાત, તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર દોષ રહિત અને શુદ્ધ છે તેને આગમ શાસ્ત્ર કહે છે. તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એટલે સર્વજ્ઞ થયા છે. સર્વજ્ઞ એટલે સર્વને જાણે, સર્વ એટલે જેટલા જ્ઞેય છે તે બધાને જાણે તે સર્વજ્ઞ. જ્ઞેય કોણ છે? તો કે પદાર્થ માત્ર જગતના છે તે જ્ઞેય છે. જે ભાવ છે તે પણ જ્ઞેય છે. જીનવાણીમાં આ વાતની સ્પષ્ટતા બરાબર આવી છે કે જે પ્રમેત્વ ગુણને કારણે બીજાને જણાઈ શકે એ બધા જ્ઞેયો છે, અને જ્ઞેયો છે એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન થાય છે તો જ્ઞાન કેવી રીતે થાય છે? પ્રવચન સારની અંદર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની અંદર એ બહુ સ્પષ્ટ દર્શાવ્યું છે કે જ્ઞેયો બધા છે તે બિંબ રૂપે વર્તે છે, અને સામે જે જ્ઞાન રૂપી અરીસો છે એની અંદર એ પ્રતિબિંબ રૂપે એ ઝળકે છે. આત્માનું જ્ઞાન છે એ જ્ઞાનરૂપી અરીસો છે, અને એ જ્ઞાનરૂપી અરીસાની સામે જે બિંબ છે, જે ઓબ્જેક્ટ છે કે જેનું ઇમેજ પડે એને આપણે બિંબ કહીએ છીએ. એ બિંબ છે તો બિંબ સામે છે તો એનું પ્રતિબિંબ અંદર પડે છે અરીસામાં. હવે એ બિંબ જેનું પડે છે એ પદાર્થ એ અરીસાની અંદર તો ચાલ્યો જતો નથી. જે સામે પદાર્થ છે, જે ઓબ્જેક્ટ છે, એ કઈ અરીસાની અંદર ઘૂસી તો જતું નથી, છતાંય જેવું એ ઓબ્જેક્ટ છે એવું જ ઓબ્જેક્ટનું સામે અંદર ઇમેજ અરીસામાં દેખાય છે. એક્ઝેક્ટ બરાબર એવું જ દેખાય છે. એટલે અહીંયા જ્ઞાનરૂપી અરીસો છે, એ જ્ઞાનરૂપી અરીસામાં જગતના જેટલા પદાર્થો છે એ બધા જ પદાર્થો બિંબરૂપે સામે આછે તો એ જ્ઞાનરૂપી અરીસામાં એ પ્રતિબિંબ રૂપે એ જણાય છે. એટલે એ જે જ્ઞાન છે તે એ અપેક્ષાએ એને એમ કહેવાય કે એ જ્ઞેય આકારે થયું છે. જ્ઞેય આકારે એટલે જેવા સામે જ્ઞેય છે એવું એમાં જણાઈ રહ્યું છે, એટલે એ વખતે આપણે એને એમ કહીએ કે જ્ઞાન છે તે જ્ઞેય આકારે થયું. પણ એ જ્ઞેય આકારે થયું એ પ્રતિબિંબ અંદર આવ્યા છે એ અપેક્ષાએ કહેવાય છે. કંઈ એમ નથી કે એ જ્ઞાન છે તે સામા પદાર્થ પ્રમાણે એ થઈ ગયું છે, કે સામા પદાર્થમાં એ ચાલ્યું ગયું છે, એમ બદલાઈ ગયું છે, એમ નથી. જ્ઞાન તો પરિપૂર્ણ શુદ્ધ જ છે. એટલે એવા તીર્થંકર પરમેશ્વર ભગવાનને જ્યારે જ્ઞાનનો પૂરેપૂરો ઉઘાડ થાય છે ત્યારે આપણે એને કેવળ જ્ઞાન કહીએ છીએ. કેવળ એટલે માત્ર જ્ઞાન, બીજું કંઈ નહીં, એવી દશા એ આત્માની થઈ જાય છે. અને એ કેવળ જ્ઞાનની અંદર જ્ઞેય માત્ર, કેમ કે એ આત્મા છે એની સામે આપણે જેમ કહીએ છીએ કે અરીસાની સામે બધા બિંબો આવે છે એટલે દેખાય છે, અહીંયા પણ એવું જ છે કે એ આત્મા છે એની સામે જ બધું આખું જગત પડેલું છે. સામે છે એટલે એનો અર્થ એમ નથી કે એની સામે બે ફૂટમાં આવે તો જ સામે કહેવાય, એવો અર્થ થતો જ નથી. એ જ્ઞાનરૂપી અરીસો છે એની સમક્ષ જગત આખું છે, લોકાકાશ આખું છે, બધું જ છે, છ છ દ્રવ્યો છે, બધું જ છે. તો એ બધું જ એમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે, અને એવા જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે માટે તો એને કેવળ જ્ઞાન કહેવાય છે, નહીતર એને કેવળ જ્ઞાન કહેત કોણ? એટલે જેમ છે તેમ જ બરાબર પ્રતિબિંબિત થાય છે, એટલે એ સર્વજ્ઞનું જ્ઞાન ક્યારેય ખોટું હોઈ શકે જ નહીં. સર્વજ્ઞના જ્ઞાનમાં કોઈ ભૂલ દોષ આવી શકે જ નહીં, કેમ કે સર્વજ્ઞ કંઈ એ જ્ઞાનમાં કંઈ ફેરફાર કરીને એમાં કોઈ કરી રહ્યા છે એવું તો છે નહીં. જ્ઞેયો છે તો જણાય છે, જ્ઞેયોને જાણવા માટે સર્વજ્ઞ જતા નથી. એ સહજ રૂપે કે સહજ રીતે એ શક્તિ ઉત્પન્ન થઈ છે, તો એ શક્તિમાં એ જગતના બધા જ જ્ઞેયો એમાં દેખાય છે. આમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. જ્ઞાનનો એવો સ્વભાવ છે, પૂર્ણ સ્વભાવ છે કે જ્ઞેય છે એ એમાં જણાય, જ્ઞેય માત્ર જણાય, પછી એમાં પછી ડિફરન્સિએશન નથી રહેતું. આટલા જ્ઞેય જણાય ને આટલા ન જણાય એવું તો કંઈ હોય નહીં. જ્ઞેય માત્ર જણાય, જેને પ્રમેત્વ જ ગુણ છે, જે જણાઈ શકે છે તો એ જણાય, સામે જાણવા વાળાના જ્ઞાનમાં જણાય. હવે જાણવા વાળાનું જ્ઞાન પૂર્ણ નથી, અરીસા ઉપર માટી ચોટેલી છે તો પ્રતિબિંબ ન પડે એ વસ્તુ જુદી છે, પણ એથી કરીને એ અરીસાનો સ્વભાવ કંઈ બદલાઈ નથી ગયો. એ તો ક્ષણિક અવસ્થા છે. આપણે કપડાથી એ અરીસાને લૂછી નાખીએ, માટી બધી કાઢી નાખીએ તો પ્રતિબિંબ દેખાય છે. એવું જ છે કે જ્ઞાનરૂપી અરીસો આપણો છે તો એ તો એવો ને એવો જ છે, એમાં તો કોઈ ફેરફાર થયો જ નથી. માત્ર એ ધૂળ ચોટી છે, એ ધૂળ ચોટી છે એટલે એ જ્ઞાનરૂપી અરીસામાં એ આપણને દેખાતું નથી. આપણા લિમિટેશન છે, આપણા લિમિટેશન એ રીતે છે, આપણે ઇન્દ્રિય દ્વારા જાણીએ છીએ એટલે લિમિટેશન આવી જાય છે, સીમિત છે. સર્વજ્ઞનું જાણવું છે એ પ્રત્યક્ષ થાય છે, એટલે એમાં કોઈ લિમિટેશન રહેતા નથી. જગત માત્રના જ્ઞેયો એમાં જણાય છે. હવે જ્ઞેયો જગતના બધા જ જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થતા હોય તો એમાં ક્યાંય કોઈ રીતે ભૂલ આવી શકે જ નહીં. એટલે જે જ્ઞાન છે એ બરાબર જ હોય, એને ક્યાંય ચકાસવાની હવે જરૂર ન પડે કે ભગવાને કહ્યું છે તો લાવ હવે હું ચકાસી જોઉં, એવી જરૂર પડતી જ નથી. છતાંય પ્રભુ તો એમ કહે છે કે અમે જે કંઈ આત્મસાત કર્યું છે એને તું આત્મસાત કરજે, એટલે પ્રમાણ કરજે. આચાર્ય ભગવાન જ્યારે શાસ્ત્ર લખે છે ત્યારે હંમેશા એમ જ લખે છે કે અમે જે કંઈ કહીએ છીએ એ અમે અનુભવ દ્વારા પ્રમાણ કર્યું છે, અને તું પણ એને અનુભવ દ્વારા પ્રમાણ કરજે. એટલે અહીંયા તીર્થંકર પરમદેવની વાણી, એ વાણી ક્યાંથી આવે છે? તીર્થંકર પરમદેવની વાણી, એ પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને અંતર આત્મામાં લીન થઈ ગયા છે, ત્યાર પછીથી એ એમના શરીરમાંથી ઓમ એવા ધ્વનિ રૂપે એ વાણી નીકળે છે. એ ધ્વનિ છે, એમાં કોઈ શબ્દ નથી, ભાષા નથી, પણ એ ઓમકાર ધ્વનિ છે. એ પ્રચંડ સ્તોત્ર છે, એ શક્તિનો સ્ત્રોત્ર છે, અને એ ઓમ ધ્વનિ છે એમાંથી જે કંઈ આવે છે એ બધું દ્રવ્યશ્રુત છે. એટલે દ્રવ્યશ્રુત તરીકે એ ગણધર આચાર્ય બધા ઝીલે છે, જ્યાં બેઠા જેટલા જીવો ત્યાં બેઠા છે સમુસરણમાં એ બધા ઝીલે છે, અને જ્યાં સુધી એ પહોંચે છે ત્યાં સુધી બધે જ બધા જ ઝીલી શકે છે. એ ઓમકાર ધ્વનિ કંઈ નષ્ટ થઈ જાય છે એમ નથી, એ ઓમ ધ્વનિ તરીકે જે નીકળે છે એ કંઈ વેડફાઈ નથી જતું, એ બધા જીવોને પહોંચે છે. અને એને લઈને જીવ અંતરમાં જે પ્રગટ કરે છે એ ભાવશ્રુત છે, એટલે કે એ જે ભાવ પ્રગટ કરે છે એ પ્રભુએ જેવા ભાવ પોતે પ્રગટ કર્યા છે એવા ભાવ પોતે પ્રગટ કરે છે. એ પોતે પ્રગટ કરે એમાં એનો પુરુષાર્થ જોઈએ. જેમ કે ટીચર ભણાવતા હોય એટલે સંભળાય તો ખરું કાન દ્વારા, અને બોર્ડ ઉપર લખેલું છે એ આંખ દ્વારા દેખાય તો ખરું, પણ એ બેધ્યાન થઈ અને એ માત્ર બોર્ડ ઉપર દ્રષ્ટિ રાખે છે અને વિચાર બીજા ક્યાંક ના કરે છે, વિચાર બીજા કોઈક વસ્તુના કરે છે, તો એને અંતરમાં એ વસ્તુ જતી નથી. આ તો બધાનો આપણો અનુભવ છે. સ્કૂલમાં ક્લાસમાં બેઠા હોઈએ અને ક્લાસરૂમની અંદર બ્લેકબોર્ડ હોય અને એની ઉપર જ્યારે ટીચર લખતા હોય અને બોલતા હોય તો એ લખેલું આંખ દ્વારા દેખાય, એના સામે બોર્ડ તરફ જોઈ રહીએ અને ટીચર બોલતા હોય એ બધું આપણા કાનમાં થઈ અને અવાજ પણ અંદર પહોંચે, પણ આપણે ક્યાંક બીજા વિચારમાં ચડી ગયા હોઈએ તો આપણને એમાંનું કંઈ અંદર જતું નથી. જો એ વખતે આપણો પુરુષાર્થ હોય એટલે આપણી મહેનત હોય એને સમજવા માટેની, તો જ આપણે એને સમજીએ છીએ. એટલે તીર્થંકર ભગવાનની વાણી તો દોષ રહિત જ છે, એમાં તો કોઈ બીજા અન્ય રૂપે નિરૂપણ હોઈ શકે જ નહીં. પણ જે નિરૂપણ ખોટા થાય છે અથવા તો પૂર્વાપર વિરોધાભાસી થાય છે, એ થવાનું કારણ તો જીવનું પોતાનું છે, એ સમજતો નથી એટલે ભૂલ કરે છે. તીર્થંકર ભગવાનની વાણીમાં તો પૂર્ણ જ્ઞાન જ છે, અને જ્ઞાનની અંદર તો ક્યાંય, કેમ કે પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે ક્યાંય કોઈ રીતે દોષ આવી શકે નહીં. એટલે તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર દોષ રહિત અને શુદ્ધ છે, એમાંથી જે પ્રાપ્તિ થાય છે સામે એ પણ એવી શુદ્ધ જ પ્રાપ્તિ થાય છે, પણ જે પ્રાપ્તિ કરે છે તેને થાય છે, નથી કરતો એને નથી થતી. એટલે એમાંથી જે પ્રાપ્તિ થાય છે, એ ગણધર ભગવાનને જે પ્રાપ્તિ થાય છે એ એમને શાસ્ત્ર દ્વારા એની રચના કરે છે, એ આગમ છે. હવે બીજા આગમની આગળ વધારે વ્યાખ્યા કરે છે અહીંયા આગમ વિશે, કે ખરેખર ત્રીજું, ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી, કારણ કે આગમ જ જેને ત્રણેય કાળે, ત્રણેય કાળે એટલે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એ ત્રણેય કાળમાં ત્રણ લક્ષણો પ્રવર્તે છે. કયા ત્રણ લક્ષણો પ્રવર્તે છે? કે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, એ ત્રણ લક્ષણો એ પ્રવર્તે છે. એવા સકળ બધા જ પદાર્થ સાર્થના યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે. હવે આ વાત આપણે ગઈ વખતે લીધી હતી અને ત્યાં વાત મૂકી હતી કે પ્રવચન સાર ગુજરાતી ગાથા 232 પૃષ્ઠ 379 એ બધાએ વાંચીને આવવું, એમ આપણે ગઈ વખતે વાત થઈ હતી. તો આપણે એના વિશે વધારે વિસ્તારથી વાત કરી શકીએ. તો આપણે આજે પ્રવચન સારની એ ગાથા છે એના વિશે આપણે વિચાર કરવાનો છે. પદાર્થ સાર્થ શબ્દ મૂકેલો છે અહીંયા. પદાર્થ, પદાર્થ શું છે? જગતના જે કંઈ પદાર્થ છે તે જે દેખાય છે એ પદાર્થ છે એટલું નથી. પુદ્ગળ છે, મૂર્તિક છે, એ ઇન્દ્રિયો દ્વારા જણાય છે, પણ ઇન્દ્રિયો દ્વારા ન જણાય એવા પદાર્થો છે. જે ભાવ છે, વિકલ્પો છે, એ પણ પદાર્થમાં આવી જાય છે. એટલે આગમની અંદર જે કંઈ પદાર્થોનો નિર્ણય કરવામાં આવે છે એ બધાનો નિર્ણય થઈ જાય છે, એમાં બધું જ આવી જાય છે. ઉત્પાદ, વ્યય ને ધ્રુવયુક્ત સ્વરૂપ છે, એટલે કોઈ પણ પર્યાય જે ઉત્પન્ન થાય છે, વિભાવ પર્યાય જે છે કોઈ પણ ઉત્પન્ન થાય છે, એ પૂર્વની પર્યાયનો નાશ થઈને બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે, એ એક સમયમાં થાય છે અને એ વખતે ધ્રુવ એમને એમ ટકી રહે છે. એટલે એ દેખાતું નથી એવું જે દ્રવ્ય છે, જે અમૂર્તિક દ્રવ્ય છે, એક જ મૂર્તિક છે પુદ્ગળ, એ સિવાયના પાંચેય દ્રવ્ય અમૂર્તિક છે. એ બધાની પર્યાયો જે થઈ રહી છે, જે દેખાતી પણ નથી, એ બધી પર્યાયોના ઉત્પાદ થાય છે, એટલે પૂર્વની એની એક પર્યાય છે તેનો નાશ થાય છે, એ જ સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય છે અને એ દ્રવ્ય એ રીતે ટકી રહે છે. આવી અવસ્થા છે અને એ ત્રણેય કાળે આમ જ પ્રવર્તન થઈ રહ્યું છે, ત્યારે એ બધા જ પદાર્થોના સમૂહ છે એ યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે, એટલે કે એ અંતરમાં એ બધું પ્રકાશિત થાય છે. જ્યાં છે, જેમ છે, જે અવસ્થામાં છે, ત્યાં તે રીતે પ્રકાશિત થાય છે. ત્રણ લક્ષણો વર્તે પ્રવર્તે છે, એ ત્રણ લક્ષણમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ પણ, ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણ લક્ષણો પ્રવર્તે છે. અને એવા સકળ બધા જ જગતના બધા જ પદાર્થો, એટલે માત્ર ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે એવા નહીં, બધા જ પદાર્થો જે અતિન્દ્રિયપણે જાણી શકાય છે એવા, પણ જે જ્ઞાનમાં આવે છે એટલે જ્ઞેય માત્ર, એ જેમ છે, જે રીતે છે તેમ, એટલે એની એ સમયની જે પર્યાય છે તે રીતે, અને એ રીતે કોના ખ્યાલમાં આવે છે? તો કે કેવળી ભગવાનનું જ્ઞાન છે, એ પૂર્ણ જ્ઞાન છે, એમાં એ સુસ્થિત થાય છે. એટલે જ્યારે જે સમયની એ પર્યાય છે એ સમયની પર્યાય તરીકે એ ખ્યાલમાં આવે છે. એટલે વર્તમાન પર્યાય તરીકે અત્યારે જે વાત કેવળી ભગવાનના જ્ઞાનમાં આવી છે, એ પછીના સમયની અંદર એ વાત એ ભૂતકાળ તરીકે થઈ જાય છે. સમજવાની વાત છે પ્રભુ આમાં. અત્યારે
જે વાત છે તે આ સમયની વાત છે એ વર્તમાન છે. વર્તમાન હંમેશા એક જ સમય હોય, એક સમયનો વર્તમાન હોય. એ એક સમયની પહેલાનો જે કંઈ કાળ છે એ બધો ભૂતકાળ કહીએ છીએ. અને આ વર્તમાન કાળ ની પછી જે આવનારો કાળ છે એ બધો ભવિષ્ય કાળ છે. તો આ એક સમય તો પૂરો થઈ જાય છે એટલે એના પછી બીજો સમય આવે છે. તો જે પહેલા સમયની વાત હતી એ પછી બીજા સમય વખતે ભૂતકાળ બની જાય છે. તો કેવળી ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ છે, સુસ્થિત એટલે એ એમ જ વર્તે છે. બે મિનિટ પહેલાની જે વાત હતી એ બે મિનિટ પહેલા એ વર્તમાન તરીકે હતી, ત્યારે કેવળી ભગવાનના જ્ઞાનમાં એ વર્તમાન તરીકે વર્તતી હતી, અને અત્યારે એ ભૂત તરીકે વર્તે છે. હવે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ તો કોને અનુલક્ષીને છે? એ કેવળી ભગવાનને અનુલક્ષીને છે કે આપણને અનુલક્ષીને છે? ભૂતકાળ અને વર્તમાન કાળ તો આપણા છે. જે પદાર્થ જે છે એ પદાર્થ એને માટે એ ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળ છે. ખરેખર તો ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ જેવું કંઈ છે જ નહીં. તમે જ્યારે દ્રષ્ટિ કરો છો, જે સમયે એનો વિચાર કરો છો, એ સમય છે તે વર્તમાન છે. એની પહેલાના બધા સમયો ભૂત છે અને હવે આવનારા સમયો ભવિષ્ય છે. પણ એ બધી પર્યાયો તો એક સાથે રહેલી છે ને. જ્ઞાનમાં જે દેખાય છે, સર્વજ્ઞને જે જ્ઞાનમાં જણાય છે, એ બધી જ પર્યાયો, જે પર્યાયો દરેક પદાર્થની દરેક પદાર્થમાં ગર્ભિત છે, એ બધી પર્યાયો તો એમાં છે જ, રહેલી જ છે. પણ આ જીવને માટે એ ભૂતકાળને ભવિષ્યકાળને વર્તમાનકાળ એવા ભાગ બની જાય છે. એટલે તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન, જેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એમને માટે તો એ જેમ છે તેમ જ છે કે આ પર્યાય પછી આ પર્યાય, એના પછી આ પર્યાય, એના પછી આ પર્યાય. અને તમારી અપેક્ષાએ તમે જ્યારે એને વર્તમાન કહો છો તો એને એમને પણ એમ જ છે કે અત્યારે તમારે માટે એટલે એ વર્તમાન છે, અને તમારે માટે એ ભવિષ્યકાળ છે. એ સર્વજ્ઞના જ્ઞાનમાં તો એ બધી એ પર્યાયનો મોટો પ્રવાહ જ છે. એટલે એ યથાતથ જ્ઞાન વડે, યથાતથ જ્ઞાન કેવું છે, કેવળ જ્ઞાન, એના વડે એ સુસ્થિત છે, અંતરંગથી ગંભીર છે. સુસ્થિત અંતરંગથી ગંભીર છે એટલે જેમ છે તેમ જ છે. એક નંબર ઉપર પર્યાય છે, જે બીજા નંબર ઉપર પર્યાય છે, ત્રીજા નંબર, ચોથા નંબર, પાંચમો નંબર. હવે અત્યારે પાંચમો નંબર આવ્યો નથી અને અત્યારે જે વર્તમાન છે એને આપણે એક નંબર કહીએ તો આ પર્યાય એ એક સમય પૂરો થશે અને બીજા સમયે જે બીજી પર્યાય છે એ બે નંબરની પર્યાય છે, એ સમય બીજો છે, એના પછી ત્રીજા સમય ત્રીજી પર્યાય છે. પણ આ બધો પ્રવાહ કેવળી ભગવાનને તો એક જ સમયમાં એક સાથે જણાય છે. અને બધા જ જ્ઞેયો છે તો બધા જ જ્ઞેયોનો એ પ્રવાહ એમને જણાય છે. એટલે જગતના જેટલા પદાર્થો છે એ બધાની ત્રણેય કાળ આપણે જે કહીએ છીએ, ત્રણેય કાળની પર્યાય એટલે આખી આખો પર્યાયનો પ્રવાહ એમને યુગપદ એકી સાથે જણાય છે. હવે એકી સાથે જણાય તો જણાય, કેમ ન જણાય? જેમ કે અરીસાની અંદર 50 વ્યક્તિ સામે ઉભી રહેતો પણ એકી સાથે જણાય છે અને એક વ્યક્તિ ઉભી રહેતો એક સાથે જણાય છે. એવું નથી થતું કે 50 વ્યક્તિ ઉભી હોય એમાં પહેલે એક જણાય પછી બીજો જણાય, એવું તો થતું નથી. એ રીતે જ એમનું જ્ઞાન પણ એવું જ છે. પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તો જગતના બધા જ પદાર્થોનું જ્ઞાન થાય એકી સાથે, એમાં એ પ્રતિબિંબિત થાય છે અને બધી જ પર્યાયો પ્રતિબિંબિત થાય છે. એમાં ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાનકાળ છે એ કોને માટે છે? તમારે માટે છે. તમે એને ભૂત કહો છો, ભવિષ્ય કહો છો, વર્તમાન કહો છો. પણ અત્યાર સુધી જે અનંત પર્યાયો થઈ છે એ અનંત બધી જ પર્યાયો એ દ્રવ્યમાં ગર્ભિત હતી એ પ્રમાણે થઈ રહી છે. અને એ વાત ઉપરથી ક્રમબદ્ધ પર્યાયની વાત આવી છે કે આનો અર્થ જ એ થાય છે કે એ પર્યાયો એક પછી એક પછી એક પછી થાય છે. પર્યાયો થાય છે તો કોઈ સમયના કારણે થાય છે એવું તો છે નહીં. પર્યાય જે થઈ રહી છે એ કોઈ સમયની લીધે થઈને થાય છે એવું તો નથી કે સમય બદલાય તો પર્યાય થાય, એવું તો છે નહીં. સમયની સાપેક્ષતા તો આપણે સ્વીકારી છે. થોડુંક ગંભીરતાથી લેજો આ જરાક. હવે આટલા બધા વખતના સ્વાધ્યાય થયા એટલે મને લાગે છે કે બધા તૈયાર જ છે, હવે કોઈને કંઈ સમજાવવાની જરૂર નથી. પણ આ સૂક્ષ્મ વાત છે, આ વાત બેસાડવાની છે એટલે વાત લઈએ છીએ કે પર્યાય જે થઈ રહી છે એ એક પછી એક જે થઈ રહી છે તે થાય છે. તો એ થવામાં કારણ શું છે? એ મૂળ પદાર્થ છે પોતે, એની પર્યાય થાય છે. એમાં ઉપાદાન કારણ એ પદાર્થનું પોતાનું, એ દ્રવ્ય પોતે છે એનું ઉપાદાન કારણ છે. પર્યાય એની થાય છે, બદલાય છે, ભલે ને એવી ને એવી જ હોય. પણ આપણે જાણવા માટે થઈ અને આપણે સાપેક્ષતા શેની સ્વીકારીએ છીએ? કાળની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. કાળ એટલે કે સમય, આ સમયની પર્યાય એને લેબલ કરીએ છીએ. તો આપણે કેવી રીતે લેબલ કરીએ છીએ? પર્ટિક્યુલર ટાઈમની પર્યાય. પણ એ પર્યાયને કઈ ટાઈમ બદલાય તો જ એ પર્યાય થાય એવું તો છે નહીં. પર્યાય જે થાય છે એ તો એ દ્રવ્યની પર્યાય થાય છે. એમાં કઈ પેલો ટાઈમ ન બદલાય તો કઈ પર્યાય ન થાય એવું તો થવાનું નથી. પણ આપણે જાણવા માટે થઈને એને લેબલ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ કે આ સેકન્ડની પર્યાય, દાખલા તરીકે 8:43 અને 20 સેકન્ડની પર્યાય, પછી 8:43 અને 21 સેકન્ડની પર્યાય, 8:43 અને બરાબર છે એ પ્રમાણે આપણે આગળ 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 જેમ કરીએ તેમ, અને પછી સેકન્ડનો સૂક્ષ્મ ભાગ લઈ શકીએ કે એ સેકન્ડનો પણ નાનો ભાગ કરીએ, 10મો ભાગ કરીએ, 100મો ભાગ કરીએ. એટલે સમય છે એ તો ઘણો નાનો ભાગ છે. કેટલા બધા સમય ભેગા થાય ત્યારે 1 સેકન્ડ થાય. તો એ રીતે આપણે એને લેબલ કરીએ છીએ, તે કાળની અપેક્ષાએ લેબલ કરીએ છીએ. પણ પર્યાય તો એની જે છે તે થઈ રહી છે, તે થઈ રહી છે. એ એના કારણે થાય છે. કોઈ પણ પદાર્થ છે એની કોઈ એક પર્યાય એક સમયમાં હોય છે, બીજા સમય હોય એને આપણે બીજી કહીએ છીએ, ત્રીજા હોય એને ત્રીજી કહીએ છીએ. એટલે એની કોઈ ને કોઈ પર્યાય તો હોવાની હોવાની ને હોવાની. અને દ્રવ્ય છે તે અવિનાશી છે. બહુ સમજવા જેવી વાત છે કે કોઈ પણ દ્રવ્ય છે, 6 પ્રકારના દ્રવ્ય કયા, તો દ્રવ્ય અવિનાશી છે, એનો વિનાશ થતો નથી. તો પછી શું થશે કે એ અનંત કાળ સુધી એ દ્રવ્ય રહેશે, વિનાશ નથી થતો. એટલે એનો એ ક્યારે એ લોસ્ટ થવાનું નથી. એ ક્યારથી છે તો અનંત કાળથી છે અને અનંત કાળ રહેવાનું છે, એની કોઈ આદિ નથી. તો એનો અર્થ એ થયો કે એની પર્યાયો પણ અનાદિથી છે ને છે, અને અનંત કાળ સુધી એની પર્યાયો પણ થશે. એટલે એ બધી જ પર્યાયો ને જો આપણે કાળની સાપેક્ષતા ન લઈએ તો પણ એ પર્યાયો તો છે જ. કોઈ એક એની સ્થિતિ તો છે, ભવિષ્યમાં પણ કોઈ ને કોઈ એક સ્થિતિ તો એની રહેવાની જ છે. એટલે કાળની સાપેક્ષતા જે છે એને લઈને આપણે ગૂંચવાડામાં પડી જઈએ છીએ કે ભવિષ્યકાળની વાત કેવી રીતે જણાય. આપણને પ્રશ્ન આવા જે થાય છે ને એનું આ તર્કથી સમજવા માટેનું નિરાકરણ આપ્યું. એટલે આપણને ગૂંચવાડો થાય છે કે ભવિષ્યમાં જે હજી બન્યો નથી બનાવ એ કેવી રીતે? ભાઈ બન્યો નથી બનાવ એમ છે જ નહીં. જગતમાં જેટલા દ્રવ્ય છે એ દ્રવ્ય અવિનાશી છે. તો એ કોઈક ને કોઈક પર્યાય રૂપે તો હોવાના જ છે, અને હોવાના છે તો એ બધી પર્યાય એમાં ગર્ભિત જ છે, અને ગર્ભિત છે તો બધી એક પછી એક પર્યાયનો પ્રવાહ છે. અને એ પ્રવાહને સમયની સાપેક્ષતા અને ગૌણ કરીને જોવામાં આવે તો એ પર્યાય થવાનું કારણ, મૂળ કારણ જે ઉપાદાન કારણ એનું દ્રવ્ય છે. અને એ દ્રવ્યના ઉપાદાન કારણપણાને લીધે કોઈ એક પર્યાય દરેક સમયે વર્તી રહી છે, અને એના પછી બીજી છે. એ આખો ક્રમ જે ચાલી રહ્યો છે એ ક્રમબદ્ધપણું છે. અને એવા ક્રમબદ્ધપણાની અંદર આ સમયની આ પર્યાય છે એ પછી આપણે એને કોઈ એક સમય સાથે તો એ થવાની જ છે, એ હિસાબે આપણે એ રીતે એને લઈએ છીએ. એટલે દરેક પર્યાય તો નક્કી જ છે, ક્રમમાં જ છે. માળા લઈએ તો માળાના મણકા એક વખત દોરો પરવેલી માળા લઈએ છીએ તો પહેલા માળા પહેલો મણકો પછી બીજો જ મણકો આવે, એના પછી સીધો કઈ 13મો કે 11મો મણકો નથી આવતો. પહેલા પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, એ ક્રમ જ ક્રમમાં જ આવે છે. એને તમે નંબર ગમે તે રીતે આપો, ગુજરાતીમાં આપો કે ઇંગ્લિશમાં આપો કે હિન્દીમાં આપો, પણ એ ક્રમમાં જ આવે છે. એવું આ પર્યાયનું પણ એવું ક્રમબદ્ધ જ સ્વરૂપ છે. અને આવું ક્રમબદ્ધપણું જ્યારે આપણને બેસી જાય અને ભૂત ભવિષ્ય અને વર્તમાન જે છે એ શું છે, એ કાળની અપેક્ષાએ વાત કરવામાં આવી છે, એ બીજું દ્રવ્ય છે, એ બીજું દ્રવ્ય છે. એ બીજા દ્રવ્ય નું તો નિમિત્તપણું છે. સમયને તો નિમિત્ત કરીને આપણે પર્યાયને જુદી પાડીએ છીએ, પણ એ પર્યાય તો એ પદાર્થના કારણે જ છે. તો પછી એ ક્રમબદ્ધ પર્યાયો એક પછી એક બધી થયા જ કરે છે, થયા જ કરે છે. તો એ વાતનો વિચાર કરતા અકર્તા ભાવ આવે છે. એ થાય છે, એને લઈને થઈને થાય છે કે આ બધું થયા કરે છે તો એમાં હું કંઈ કરી શકતો નથી, એવો અકર્તા ભાવ આવે છે. ક્રમબદ્ધ પર્યાયને કારણે એમાંથી એ અકર્તા ભાવ આવે છે. એ અકર્તા ભાવની વાત છે, તે મુખ્ય વસ્તુ છે એમાં. એ અકર્તા ભાવ આવે છે એને લીધે થઈને, અકર્તા ભાવ આવે અને એના ઉપર વધારે વિચાર કરીએ તો પછી થાય છે કે અરે ભગવાન, હું નકામાનો આ બધામાં ખોટો માથાકૂટમાં પડ્યો છું, ખોટો વિભાવ ભાવમાં પરિણમી રહ્યો છું. મારો સ્વભાવ ભાવ છે એમાં, એના સિવાય મારો બીજા કોઈ સ્વીકાર જ કરતા નથી. હું બહાર નકામો ફાંફા મારું છું,
મારું ક્યાંય કરતા પણ છે જ નહીં, એ પર્યાય એના કારણે થઈ રહી છે અને હું એમાં કંઈ કરનારો પણ નથી, એનો ભોગવનારો પણ નથી, કંઈ છે નહીં, હું માત્ર જાણનારો છું. અને એ ભગવાનની વાણીમાં એમ આવ્યું છે, એ વાત પરમ સત્ય છે એવો પછી નિર્ધાર થઈ જાય છે, એ અંતરમાં ઊંડો ઉતરી જાય છે અને એમ સમ્યક દર્શન થાય છે. તો એ ઉત્પાદ, વ્યય અને ધ્રુવને આપણે એ રીતે સમજ્યા કે ઉત્પાદ જયારે થાય છે એક પર્યાય છે અને પછી બીજી થઈ એટલે બીજી નવી ઉત્પન્ન થઈ, પણ ઉત્પન્ન થઈ એટલે તો પ્રવાહ જ છે, અને ધ્રુવ પણ ટકી રહે છે એટલે કે પેલો દ્રવ્ય જે છે એ તો રહેવાનું જ છે, કેમ કે એ દ્રવ્ય નહીં તો એ પર્યાય છે. એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એક સમયમાં ત્રણે ત્રણ હોય છે, અને પહેલી જે પર્યાય જે છે એનો જો નાશ થતો નથી તો નવી પર્યાય ઉત્પન્ન થતી નથી, એટલે એ બંનેને એવો જ સંબંધ છે. અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે એનો અર્થ કે પૂર્વની પર્યાયનો નાશ છે જ, એ પણ એવો જ સંબંધ છે, એમ બીજી એ સિવાય બીજી કોઈ રીતે એ હોઈ શકે જ નહીં. એટલે એવો પ્રવાહ છે અને એવો પ્રવાહ હંમેશા ટકી રહ્યો છે, કાયમ ટકી રહ્યો છે. એટલે આપણી અપેક્ષાએ એ ત્રણેય કાળ, ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં પણ એમ જ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ એમ જ હશે. એટલે પદાર્થોના સમૂહનું એ ક્યાં કેવી રીતે કઈ પર્યાયમાં છે એનું બરાબર જ્ઞાન સર્વજ્ઞના પ્રત્યક્ષ જ્ઞાનમાં થાય છે, અને એને લઈને જે કંઈ એ વાણીમાં આવે છે એ બધું સત્ય છે, પરમ સત્ય છે. અને એ વિના એ સૂક્ષ્મ વાતનો નિર્ણય પણ નથી થઈ શકતો. એ ઉત્પાદ, વ્યય ને ધ્રુવ છે એ એક સમયમાં છે, અને એ સમયનું માપ તો કેટલું સૂક્ષ્મ છે, તો એનો નિર્ણય એ કેવળી ભગવાનના જ્ઞાનમાં જો એ ના આવ્યું હોય તો આપણે આપણા જ્ઞાન દ્વારા, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એનો નિર્ણય કરી શકીએ તેમ છીએ નહીં. એટલે અહીંયા એમ કહે છે કે ખરેખર આગમ વિના, આગમ એટલે ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે તે, એના વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી. કેમ કે આંખ દ્વારા દેખાય એવા પદાર્થો તો કેટલા છે, રૂપી છે તે જ, પૂતગળ એ સિવાય તો બીજું બધું છે તે આંખ દ્વારા કે કાન દ્વારા કે ઇન્દ્રિયો દ્વારા જણાતું નથી. અહીંયા તો બધા જ પદાર્થો છે એનો નિશ્ચય એ રીતે જ થાય છે. અને અહીંયા લખ્યું ને કે કારણ કે આગમ જ જેને ત્રણેય કાળે ઉત્પાદ, વ્યય, ધ્રુવ રૂપ ત્રણ લક્ષણો સહિત જાણે છે, એટલે આગમ એટલે ભગવાનનું જ્ઞાન જ એને જાણવા વાળું છે, અને એ આગમમાં એ વાત આવી છે. એટલે પદાર્થના સમૂહનું યથાસ્થિત જ્ઞાન જેવું છે, જે પ્રમાણે પદાર્થ જ્યાં છે તે રીતે એને એ જ જ્ઞાન જાણવા વાળું છે, એટલે એના દ્વારા જ નિર્ણય થાય છે. હજી આનો વધારે વિસ્તાર થશે, કોઈક સમય બીજી વાત લઈશું ત્યારે બીજી રીતે, બીજી અપેક્ષાથી પણ આપણે એનો વિચાર કરીશું. આજે હવે એના પછીના પ્રશ્ન ઉપર આપણે જઈએ. પ્રશ્ન 24, સર્વજ્ઞનું લક્ષણ શું છે? સર્વજ્ઞનું લક્ષણ શું? સર્વજ્ઞ, સર્વને જાણે તે સર્વજ્ઞ. ઉત્તરમાં અહીંયા આપ્યું છે કે શ્રી સમંત ભદ્રાચાર્ય કહે છે, બૃહદ સ્વયંભૂ સૂત્ર શ્લોક 114માં એમણે આ વાત કરી છે. તો સમંત ભદ્રાચાર્ય શું કહે છે કે હે જિનેન્દ્ર, પ્રભુને સંબોધીને વાત કરી છે, સ્તુતિ રૂપે વાત કરી છે, પણ બહુ સરસ રીતે વાત મૂકી છે કે હે જિનેન્દ્ર, તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે, ચરાચર જંગમ તથા સ્થાવર જગત પ્રતિક્ષણ પ્રત્યેક સમય ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું એવું આ તારું વચન સર્વજ્ઞનું ચિહ્ન છે. આપણે અત્યાર સુધી જે વાત ઉપર ત્રણ નંબરમાં જે કરી 23મા પ્રશ્નના, એના અનુસંધાનમાં આ વાત છે, એટલે હવે એ સમજાશે. ઉત્પાદ વ્યય ધ્રુવની આપણે વાત કરી કે એવું લક્ષણ છે અને એવા લક્ષણ વાળું એવું આ તારું વચન, એ વચનની અંદર, એ વચન જે છે એમાં આ ઉત્પાદ વ્યય ને ધ્રુવપણું આવ્યું છે. વચનને અત્યારે હમણાં તમે વચન તરીકે લો, ખરેખર તો એ ઓમકાર ધ્વનિ છે અને એ ધ્વનિની અંદર એક જ્ઞાન આવ્યું છે, પણ આપણે અત્યારે હમણાં વચન તરીકે લઈએ, કેમ કે આ તો અહીંયા જિનેન્દ્રને સંબોધીને કહેવાયું છે ને, એટલે કે પ્રભુ તમારી વાણી છે એ વાણીની અંદર આ વાત આવી છે કે જે સૂક્ષ્મ અતિસૂક્ષ્મ વાત છે એ અન્યથા અમને તો કોઈ રીતે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ખ્યાલમાં આવત જ નહીં. ઉત્પાદ વ્યય ધ્રુવ લક્ષણવાળી
આ જે વાત જે છે જગતના બધા જ પદાર્થોને તમે જે જાણો છો એ વાત અન્યથા અમને તો કઈ સમજાવવાની હતી જ નહીં. અને એ વાત જે આવી છે સમય એટલે કે આપણે જેને સેકન્ડ કહીએ એના અસંખ્યાત્મક ભાગ જે છે એ એટલો જ નાનો સમય, એટલા સમયમાં જે ફેરફાર થાય છે એ વાત તો અમારા જ્ઞાન દ્વારા જ આવી છે. એનો અર્થ જ એ છે કે તમે બધું જ જાણો છો, તમે બધું જ જાણો છો, કોઈ વસ્તુ બાકી રહેતી જ નથી. ઉત્પાદ વય ધ્રુવ લક્ષણ વાળું કહેવું એનો અર્થ શું થયો કે એનો અર્થ એ છે કે એમને જો એ વાત આવી હોય તો પછી હવે કોઈ વાત એના બહાર રહી જતી નથી. એ સર્વજ્ઞતાનું ચિહ્ન છે. એટલે ઉત્પાદ દ્રવ્ય લક્ષણ વાળું એવું આ તારું વચન સર્વજ્ઞનું ચિહ્ન છે, એ જ સર્વજ્ઞતા બતાવે છે. પ્રભુની સર્વજ્ઞતા છે એનો નિર્ણય આપણે આ રીતે કરીએ છીએ. સમંત ભદ્રાચાર્ય આ રીતે કર્યો છે કે હે જિનેન્દ્ર, તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે. વક્તાઓમાં શ્રેષ્ઠ છે એ તો વાત બરાબર છે, બેસે છે. એના તો જેટલા જે રીતે અર્થ કરીએ આપણે એ વિસ્તાર થઈ શકે છે કે જગતના કોઈ પણ વક્તા કરતા પ્રભુ જે છે એ સર્વશ્રેષ્ઠ વક્તા છે. કેમ કે સ્પષ્ટ બધું એમની વાણીમાં આવે છે, મધુર એવી વાણી છે, એમાં કોઈ વિરોધાભાસ છે નહીં. અનેકાંત દ્વારા એ વસ્તુનું સ્વરૂપ એમાં દેખાય છે, સમજાય છે, અને જગતની બધી જ ભાષાઓમાં એ સમજી શકાય. ભાષા ન હોય તો પણ એ સમજી શકાય છે, કેમ કે એના દ્વારા ભાવભાષણ થઈ શકે છે. એના નિમિત્તે ભાવભાષણ થાય છે. એવું જ જેવું છે એવું જ સ્વરૂપ જે છે, કેવું સ્વરૂપ છે આત્માનું અને જગતના પદાર્થોનું, એ બધું જ એ દ્વારા ભાવભાષણ થાય છે. એટલે આત્માનું સ્વરૂપ છે અને જગતના બધા જ પદાર્થો, અને બધા જ પદાર્થોને એક સમયની જે પર્યાય છે એને બદલાતા રહેવાનો એનો સ્વભાવ, એટલે પર્યાયનો ઉત્પાદ વ્યયને ધ્રુવપણે ટકી રહેતો એવો સ્વભાવ, એ બધું જ પ્રભુ તમારી વાણીમાં તો આવે છે અને પ્રત્યેક સમયે એ આવી રહ્યું છે. પ્રત્યેક સમયની વસ્તુ પ્રત્યેક સમયે પાછી આવી રહી છે, એમ જ આવી રહી છે. એટલે એ એટલી સૂક્ષ્મતા જે આવે છે એ જ બતાવે છે કે આ પ્રભુ સર્વજ્ઞ છો, એ સર્વજ્ઞતાનું ચિહ્ન છે. આ રીતે પ્રભુનું સર્વજ્ઞપણું બતાવ્યું છે સમંત ભદ્રાચાર્યએ. આ રીતે પ્રભુનું સર્વજ્ઞપણું દર્શાવ્યું છે કે હે જિનેન્દ્ર, તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે અને ચરાચર જંગમ તથા સ્થાવર બધા જ જગત પ્રતિક્ષણ પ્રત્યેક સમયે જે બધા જ નો પ્રત્યેક ક્ષણે પ્રત્યેક સમયે જે ઉત્પાદ વ્યયને ધ્રુવ થાય છે, લક્ષણ સહિત જે કંઈ પરિવર્તન પરાવર્તન થાય છે એ બધું દર્શાવનારું આપનું વક્તવ્ય જે છે એ દર્શાવે છે કે આપ સર્વજ્ઞ છો, નહીતર તો એ વાત આવે જ નહીં. એમાં આ રીતે સર્વજ્ઞની અહીંયા વાત કરી છે, સર્વજ્ઞતાનું લક્ષણ અહીંયા બતાવી દીધું છે કે આવું સર્વજ્ઞપણું છે. સર્વને જાણે એટલે આ રીતે સર્વને જાણે છે. જગતના જેટલા પદાર્થો છે એ બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને, આખા પર્યાયના સમૂહને, જેને આપણે ભૂતકાળ, વર્તમાનકાળ અથવા ભવિષ્યકાળની પર્યાય તરીકે ઓળખીએ છીએ, એ આખો પર્યાયનો પ્રવાહ અને જગતના બધા જ પદાર્થોનો અને એ માત્રનો એ પ્રવાહને પ્રતિક્ષણ દરેક સમયે જેમ છે તે સ્થિતિમાં, એટલે અત્યારનો સમય આને આપણે વર્તમાન કહીએ છીએ, તેને એ વખતે વર્તમાનવત અને એ પછી બીજા સમયે એને ભૂતકાળવત, એ જ રીતે પ્રભુ જાણે છે. એ જાણવાપણું છે, એ સર્વજ્ઞતા છે. એવું શક્તિ અપેક્ષાએ છે. પ્રભુ પોતે પોતાના સ્વરૂપમાં છે, પોતાના સ્વરૂપને જ જાણે છે. જગતના પદાર્થોને જાણવાનો કોઈ ઉદ્યમ એમને હોતો જ નથી. પણ સર્વજ્ઞપણું આ રીતે છે અને એ વાત સર્વજ્ઞપણાની વાત એમના ઓમકાર ધ્વનિ દ્વારા જ્ઞાનમાં આવી છે અને એ આપણા સુધી પહોંચી છે અને એને લઈને એના નિમિત્તને લઈને એવું ભાવશ્રુતપણું આપણે પ્રગટ કરીએ છીએ. એટલે કે જો આપણે ગણધર હોઈએ તો આપણે પ્રગટ કરીએ છીએ, સામે બેઠા હોઈએ અને આપણામાં એ શક્તિ હોય, એટલી શુદ્ધતા હોય, એના તરફની એટલી જિજ્ઞાસા અને એ સમજવાની વૃત્તિ હોય તો આપણે પણ એવું ભાવશ્રુત પ્રગટ કરી શકીએ છીએ. સમૂહશરણમાં તો ઘણી વાર ગયા છીએ, નથી પ્રગટ કર્યું એટલે હવે બીજી વાર નહીં થાય એમ નહીં. અત્યારે આ દ્રવ્ય શ્રુતનો આટલો અભ્યાસ કરી અને મનન મંથન કરીએ છીએ, સમ્યક દર્શન થશે અને પછી સમૂહશરણમાં જવાનું થશે તો જરૂરથી એ વાત બરાબર એ જ રીતે સમજાશે, એ જ બધું અનુભવમાં આવશે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. બહુ સુંદર વાત છે, ગંભીર વાત છે અને ફરી ફરીને એનો વિચાર કરવા જેવો છે. જો ફરીથી પણ હવે આ પ્રવચન સારની ગાથા વાંચી ન હોય તો ફરીથી વિનંતી છે કે ફરી વાંચી જવી, એના વિશેનો વિસ્તાર ફરી પાછો પણ આપણે કરવાના છીએ. હવે આવતી વખતે એ ગાથા લઈને કરવાના છીએ, એટલે ફરીથી આજે બીજી વખત આ હોમવર્ક બધાને હું આપું છું. જેમણે પણ ન વાંચ્યું હોય એમને પ્રવચન સાર ગુજરાતી ગાથા, ગુજરાતી પ્રવચન સારમાંથી ગાથા 232 પાનું 379 હોય કે ગમે તે હોય, પણ 232 અહીંયા આપણી પાસે તત્વધારા.com ઉપર પ્રવચન સાર પુસ્તક છે. તત્વધારા.com ઉપર પુસ્તક છે, આત્મધર્મ.com ઉપર પણ છે, વિતરાગવાણીમાં પણ બધી જગ્યાએ છે. એટલે સહેલાઈથી આપ વાંચી શકશો ત્યાંથી. ને આવતી વખતે એટલે બુધવારે સવારે શરૂઆત આપણે ફરીથી ત્યાંથી કરવાના છીએ. એ ગાથા બધાએ કરવાની જ છે. આજે કોઈ પ્રશ્ન હોય તો લઈએ, નહીતર પછી એ ગાથા કરીશું અને એના એને લઈ અને આપણે વધારે ઊંડી તત્વજ્ઞાનની ચર્ચા હવે લેવાના છીએ. બધાએ સમયસર બરાબર હાજર રહેવું, વચ્ચેથી જવું નહીં. અને હવે જે છે બધી વાતો, હવે બધી તત્વજ્ઞાનની ઊંચી શાસ્ત્રોની વાતો છે અને બધાનો અભ્યાસ એટલો વર્તે છે, તો બધાને નમ્ર વિનંતી છે કે આ ગાથા બરાબર વાંચીને આવે અને આપણે બરાબર પહેલી શરૂઆત ત્યાંથી કરવાના છીએ. તો જય જિનેન્દ્ર,